તારીખ 15/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 26, 27, 28 સળંગ પ્રવચન નંબર 61
લોકાલોકને જાણવાની શક્તિ જ્ઞાનની છે, તેમાં જેટલું સ્વસંવેદન થયું તેટલું જ્ઞાન સ્વજ્ઞાનની વિશુદ્ધતાનો અંશ થયો. શું કહે છે? જ્ઞાનની શક્તિ લોકાલોકને જાણવાની છે અથવા અનંત શક્તિ છે. લોકાલોક જણાય તેથી પણ અનંત છે. અનંત લોકાલોક હોય તો તેનાથી પણ અનંત છે. શક્તિ તો એટલી છે. અહીંયા પરિણમનમાં જેટલું સ્વસંવેદન થયું એટલે જ્ઞાને પોતાનું જ વેદન કર્યું. જ્ઞાનમાં વેદન હતું, તે વેદન અનુભવગોચર થતું નહોતું. જ્ઞાન વેદન સ્વભાવી છે અને વેદન સ્વભાવી એવા જ્ઞાનમાં વેદન હોવા છતાં અનુભવગોચર થતું નહોતું. તે જેટલા અંશે અનુભવ ગોચર થયો એટલે જેટલી તારતમ્યતાથી અનુભવ ગોચર થયો તેટલું જ્ઞાન વિશુદ્ધ થયું, તેટલું જ્ઞાન નિર્મળ થયું, તેટલું જ્ઞાન શુદ્ધ થયું એટલે તેટલી જ્ઞાનની સ્વાભાવિક નિર્મળતા વધી. જ્ઞાન તો જ્ઞાન જ છે પણ એમાં નિર્મળતા અને મલિનતાનો ફરક પડે છે અને તે અનુસાર એના સ્વસંવેદનની તારતમ્યતાના ભેદ ઉત્પન્ન થાય છે. તે જ્ઞાને સ્વસંવેદન થયું ત્યારે તે જ્ઞાને નિજ સ્વરૂપનો સર્વજ્ઞ શક્તિ રૂપે સર્વજ્ઞપણાના સામર્થ્ય રૂપે અનુભવ કર્યો. તે જ્ઞાને એમ અનુભવ કર્યો કે હું પોતે સર્વજ્ઞ છું, મારામાં લોકાલોકને જાણવાથી પણ અનંત ગણું સામર્થ સદાય વિદ્યમાન છે. અત્યારે તો અનુભવ ગોચર થાય છે પણ સદાય વિદ્યમાન છે એવું જ્ઞાને અનુભવ કર્યો. સ્વસંવેદનના કાળમાં પોતાના સર્વ સામર્થનો અથવા પોતાના પરિપૂર્ણ સામર્થનો અનુભવ કર્યો. આવા મહાપદાર્થનો સ્વ સ્વરૂપે અનુભવ થાય ત્યારે એની હૂંફ પણ બીજી જાતની છે, એની ઓથ પણ બીજી જાતની છે. એ આધારભૂત દ્રવ્ય છે. પોતાનું સ્વરૂપ એ આધારભૂત દ્રવ્ય છે. જેટલું જ્ઞાન શુદ્ધ થયું હવે અહીંયા પ્રતીતિને સાથે જોડે છે કે જેટલું જ્ઞાન શુદ્ધ થયું એટલે નિજ વેદનમાં જ્ઞાનના પોતાના નિજ વેદનમાં સહજ પ્રત્યક્ષપણા સહજ વેદનમાં જે પ્રત્યક્ષપણું છે એ પ્રત્યક્ષપણું પ્રતીતિના બળથી ઉગ્રતા પામે છે. આચરણ ઊભું થાય છે ને જ્યારે સ્વસંવેદન થાય છે ત્યારે નિજ સ્વરૂપની પ્રતીતિ થાય છે ત્યારે સ્વરૂપાચરણ પણ ઉત્પન્ન થાય છે. ચારિત્ર પણ ત્યારે ઉત્પન્ન થાય છે એટલે સ્વરૂપાચરણ પણ ત્યારે ઉત્પન્ન થાય છે. તો જેટલું જ્ઞાન શુદ્ધ થયું તેટલું अनुभव मां सर्वज्ञान ना प्रतीति भाव ने वेदता, ज्ञाने स्वरूप ने पण वेद्यो, पोताने पण वेद्यो, साथे उत्पन्न थेली पोताना सर्व अनंत परिपूर्ण सामर्थ्यनी प्रतीति भाव ने पण वेदी, प्रतीति उत्पन्न थई एटलू ने पण प्रतीति भाव नो पण वेदन कर्यो। अनुभव मा प्रतीति भाव ने सर्वज्ञान ना प्रतीति भाव ने आवो सर्वज्ञ स्वरूपे आवो ज हूँ छू एवं जे प्रतीति पण एवा पोताना सहज परिपूर्ण अस्तित्व ने प्रतीति भावे प्रतीत मा लेता ए प्रतीति भाव नु पण वेदन कर्यो। अने ए वेदता एवा प्रतीति भाव ने वेदता ते ज्ञान शुद्ध थयो। अहींया कहेवानुं तात्पर्य एटलुं छे के मात्र ज्ञाने पोतानुं अनंत सामर्थवंत पोतानुं स्वरूप जाण्युं एटलुं ज नथी पण प्रतीति सहित जाण्युं छे। परलक्षी सूक्ष्म ज्ञान में एवं जाणवा मळे छे के आत्मा में अनंत सामर्थ्य छे पण प्रतीति ज्यां सुधी ऊंधी वर्ते छे त्यां सुधी स्वसंवेदन पूर्वक जाणवू बनतुं नथी, वेदन थी जाणवू थतुं नथी। विचार थी जे जाणवू थाय छे त्यां प्रतीति साथे भळेली नथी एटले स्वसंवेदन नथी। अने प्रतीति आवता यथार्थ ज्ञान में तो स्वरूपना यथार्थ ज्ञान में तो प्रतीति फरे छे, प्रतीति बदलाय छे, ऊंधी प्रतीति छूटे छे, सवळी प्रतीति उत्पन्न थाय छे। अने ए प्रतीति जयरे आवे छे त्यारे एनु बळ घणो छे, केम के प्रतीति जे प्रगट थई स्वरूपनी प्रतीति प्रगट थई ए गुण पूरो अनंत सामर्थ्य साथे प्रगट थई गयो। गुणनु जे अनंत सामर्थ्य छे ए पूरो प्रगट थई गयो श्रद्धानमां प्रतीति, એટલે એનું બળ છે કે એટલું બધું બળ છે કે આચરણ પણ ત્યાં ઊભું થઈ જાય છે, આચરણ પછી બાકી રહેતું નથી, સ્વરૂપ આચરણ પણ ત્યાં ઉત્પન્ન થાય છે। અંશે પ્રગટ થાય છે પ્રતીતિ, અંશે પ્રગટ નથી થતી પ્રતીતિ, પૂરી પ્રગટ થાય છે એનો અર્થ કે એક ગુણમાં જે અનંત સામર્થ્ય છે એની પૂર્ણ વ્યક્તિ ત્યાં થાય છે, એટલે એનું બળ ઘણું છે। એટલે પ્રતીતિનું બળ આવતા એટલે અહીંયા નીચે લેશે કે જ્ઞાનની વિશુદ્ધતાને જ્ઞાનના બળનો પ્રતીતિ ભાવ કારણ છે, પ્રતીતિ ભાવને કારણ લઈ લીધો છે કે જ્ઞાનના બળનો જે પ્રતીતિ ભાવ છે, સર્વ જ્ઞાનના બળનો એટલે સર્વજ્ઞપણાનો અથવા જ્ઞાનના બળનો એટલે આત્માના સંપૂર્ણ સામર્થ્યનો જે પ્રતીતિ ભાવ છે એ પ્રતીતિ ભાવ જ્ઞાનની વિશુદ્ધતામાં કારણ છે। ઉપર પણ એ જ લીધું છે કે શુદ્ધ થયું એ સર્વ જ્ઞાનના પ્રતીતિ ભાવને વેદતા શુદ્ધ થયું છે। અહીંયા કહે છે કે એ વિશુદ્ધતાને આત્માના સામર્થ્યનો પ્રતીતિ ભાવ છે તે કારણ છે। અસ્તિત્વ ઉપર જોર હોય છે, પરિપૂર્ણ સામર્થ્યવંત જે અસ્તિત્વ છે દ્રવ્યનું એ દ્રવ્ય ઉપર એનું જોર છે। પ્રતીતિનો વિષય જ અભેદ દ્રવ્ય છે, અભેદ અસ્તિત્વ કહો અભેદ દ્રવ્ય કહો એ પ્રતીતિનો વિષય છે, એના ઉપર જોર છે। અને ઊંધી જે પ્રતીતિ હતી એની ઊંધાઈ ઘણી નબળી થઈ જાય છે સમ્યક સન્મુખતાના કારણમાં, જ્યારે જ્ઞાન સન્મુખ થઈને પોતાના સ્વરૂપના અવભાસનમાં આવે છે ત્યાં પ્રતીતિ ઊંધી પ્રતીતિનું બળ એકદમ ગળી જાય છે, ઓછું એકદમ પાતળું થઈ જાય છે। મિથ્યાત્મનું પડ પાંચ પડદા આગળ લીધા છે ને, એમાં છેલ્લો પડદો રહી ગયો જ્ઞાન સૂર્ય આત્મા, એને પાંચ પડદા લીધા જ્ઞાનાવરણ દર્શનાવરણ એમ કરી જ્ઞાનાવરણ, મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મનોપ્રેમ જ્ઞાનાવરણ, કેવું એ મિથ્યાત્મા લઈએ તો મિથ્યાત્મા અત્યંત મંદ મિથ્યાત્મ થાય એવી પરિસ્થિતિ થાય છે. મિથ્યાત્મા તીવ્રતા મંદતા થાય છે, પણ મિથ્યાત એટલે પૂરું મિથ્યાત અને સમ્યક એટલે પૂરું સમ્યક. પછી એની અંદર સમ્યકની અંદર બીજો ફેરફાર થતો નથી. એનો વિષય પૂર્ણ છે અને પોતે પણ પોતાની પૂરી શક્તિથી પ્રગટ થઈ ગયો છે. મિથ્યાત્મા દ્રઢ મિથ્યાત થાય તો ગ્રહિત મિથ્યાત થાય. એ બધા મિથ્યાત્મા તીવ્રતા મંદતાના ભેદો છે. સમ્યક થઈ ગયું એટલે થઈ ગયું, ગુણ પ્રગટ થઈ ગયો. માર્ગ સૂજે જ નહીં. ઊંધી પ્રતીતિની સાથે રાગની અને પરની રુચિને સંબંધ છે. એને રાગ રૂચે છે, એને પુણ્ય રૂચે છે, જેને પુણ્ય રૂચે છે એને પુણ્યના ફળ પણ રૂચે છે. એટલે એને પકડ પર સાથે ઘણી જોરદાર છે, એટલે એને માર્ગ મળવાનો પ્રશ્ન નથી. માર્ગ તો માર્ગ તો મુક્તિનો માર્ગ છે. આંશિક મુક્ત મુક્તિ સ્વરૂપ છે, પોતે જ આંશિક મુક્તિ સ્વરૂપ છે. જેટલા અંશે માર્ગ પ્રગટ થયો એટલા અંશે મુક્તિ કઈ છે. તો મુક્તિ અને બંધ સાથે ક્યાંથી રહે? એકત્વનો બંધ તો સાથે રહી શકે નહીં, અનંતાનું બંધનો બંધ તો મુક્તિ અને મુક્ત ભાવમાં સાથે રહી શકે નહીં. જોકે દ્રવ્ય નો પરિણમવાનો સ્વભાવ છે, પણ નહીતર દ્રવ્યને પરિણમવું પડે, દ્રવ્યને પરિણમવું પડે એ ભાવનાનું બળ છે. દ્રવ્યનો તો પરિણમવાનો જ સ્વભાવ છે, પણ એકવાર દ્રવ્યને પરિણમવું પડે એમ કહીએ તો ચાલે, એવું ભાવનાનો બળ તો એવું છે. અને ભાવના ભાવનામાં આવે, અંદરથી ભાવનામાં આવે તો દ્રવ્ય તો તૈયાર જ છે પરિણમવા. માણસ નથી કહેતા કોઈ તમે બોલાવો એટલી વાર છે, તમે બોલાવો તો અમે તો આવવા તૈયાર જ ઊભા છીએ, પણ તમે બોલાવો એટલી વાર છે. એમ દ્રવ્ય તો કારણ પરમાત્મા છે, નિયમ સારમાં એને કારણ પરમાત્મા. પરમાત્મા પરમાત્મા સ્વરૂપે દ્રવ્ય હોવા છતાં એનું નામ કારણ પરમાત્મા આપ્યું છે, કે પ્રભુ પોતે કારણપણે ઊભો છે. પરમાત્મા પોતે કારણપણે ઊભો છે, ને ઊભો છે એટલું નહીં, તારા ઘરનો દરવાજો ખખડાવે છે કે ઉઘાડ દરવાજો હું બારણે ઊભો છું, ઉઘાડ દરવાજો હું બારણે ઊભો છું. હું તો દરવાજો ખોલે એટલી વાર છે, એના દર્શન થાય એવું છે. આટલું બધું દ્રવ પોતાના સ્વભાવથી પરિણમવા માટે તૈયાર છે, પણ જીવ ઉપેક્ષા કરે ત્યાં બીજો ઉપાય નથી. જીવ પરની અને રાગની અપેક્ષામાં એની ઉપેક્ષા કરી જાય, એની અપેક્ષા કરે કારણ પરમાત્માની, તો રાગની અને પરની ઉપેક્ષા સહજ થઈ જાય છે. એમ એકબીજાની અપેક્ષામાં એકબીજાની પરસ્પર ઉપેક્ષા સહજ છે. એટલે અહીંયા એમ લીધું કે એ સર્વજ્ઞાનના પ્રતીતિ ભાવમાં આનંદ વધ્યો. સર્વજ્ઞાનના પ્રતીતિ ભાવને વેદતા આનંદ પણ થયો અને વિધો થયો. વિધો ભાઈ એક આત્મા છે, આનંદ ઉત્પન્ન થયો. આનંદનો વિકલ્પ નથી, હું આનંદને અનુભવ કરવું એવો ત્યાં વિકલ્પ નથી, પણ સર્વજ્ઞ શક્તિનો જ્યાં અનુભવ થયો અને સર્વજ્ઞ શક્તિવાનની પ્રતીતિને પણ વેદનમાં લીધી, પ્રતીતિ ભાવ પણ જ્યાં વેદનમાં આવ્યો ત્યાં આનંદની ઉત્પત્તિ થઈ જાય છે. એ આનંદ થયો એમ કહો, કે સ્વરૂપાસરણ પ્રગટ થયું એમ કહો, ચારિત્ર પ્રગટ થયું એમ કહો, એ બધો ભાવ એની અંદર ગર્ભિત છે. આમ તો અનંત ગુણ પરિણામ શુદ્ધ રૂપે પરિણામમાં લાગ્યા, એટલે અનંત ગુણનો પ્રવાહ નો એક ધોધ ઊભો થયો. પરિણામની અંદર એક મોટો ધોધ જેમ પડે છે, અંદરથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે કે નહીં, ધોધમાંથી એટલી શક્તિ છે, એમ અનંત ગુણના નિર્મળ પરિણામનો પ્રવાહ નો એક ધોધ, એક મોટું બળવાન વહેણ ઉત્પન્ન થાય છે, જે સંસારને ખલાસ કરે છે, અનાદિના સંસારને એ ખલાસ કરે છે, ખતમ કરે છે. એકાર્થ જ છે, પણ કોઈ એ રીતે સમજી શકે છે, કોઈ એ રીતે સમજી શકે છે, કોઈ એ રીતે સમજી શકે છે. ભિન્ન ભિન્ન શબ્દોનું વાચિક કોઈ વાર એક હોવા છતાં ભિન્ન ભિન્ન વાચક શબ્દો નિમિત્તભૂત થાય છે. ભિન્ન ભિન્ન પ્રકારની યોગ્યતામાં યોગ્યતા ભિન્ન ભિન્ન છે, એટલે કોઈને વેદનથી પકડાય છે, કોઈને અનુભવના શબ્દથી પકડાય છે, કોઈને જ્ઞાન શબ્દથી પકડાય છે, કોઈને સ્વસંવેદન શબ્દથી પણ એનો ભાવ ગ્રહણ થાય છે. ભાવનું ભાષણ થયું, ભાવનું ભાષણ થતાં જે તે ભાવનું ભાષણ થયો તે ભાવ સંબંધે રસ ઉત્પન્ન થયો, એવો ત્યાં વાચક વાચ્ય નિયોગ, વાચક વાચ્ય એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. વાચક અને વાચ્યને એ પ્રકારે અનાદિથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પારિણામિક ભાવે પ્રતિ ભાવ ઊંધો પડ્યો છે ત્યાં સુધી પરલક્ષી જ્ઞાનમાં જાણપણું થાય છે એનો કોઈ અર્થ નથી, પણ જ્યારે પોતે ઓળખાણ કરે છે, સન્મુખ થઈને ઓળખાણ કરે છે, એટલે જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન સ્વભાવ એને જણાય છે, ઓળખાય છે, પ્રતિભાસે છે, ત્યારે જેવો કેવળ જ્ઞાનમાં પરિપૂર્ણ આત્મ સ્વભાવ કેવળ જ્ઞાન ગોચર થયો તેવો જ એને અહીંયા ભાવ ભાષણમાં આવે છે. મતિસ્વરૂપમાં એ ભાવ ભાષણમાં આવે છે ત્યારે હજી એને સ્વસંવેદન નથી, કેમ કે એ વખતે પ્રતીતિ નથી ઉપજી, એ વખતે આનંદ નથી, કેમ કે એ વખતે પ્રતીતિનું બળ ત્યાં એને સાથે સાથે મળ્યું નથી. પણ એ જ્ઞાન બળ ઉત્પન્ન થયું છે, જેટલું જાણ્યું એમાં પોતાના સર્વજ્ઞ સ્વભાવને જાણ્યો છે કે આવો સર્વજ્ઞ સ્વભાવ છે, તો ત્યાં સમ્યક સન્મુખમાં મિથ્યાત્વ અત્યંત મંદ થાય છે. મિથ્યાત્વ અત્યંત મંદ થાય છે તો એ ઉલટી જે પ્રતીતિ છે એને ફરવાની ત્યાં પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. હું આવો છું એવું જે જ્ઞાન બળ જેમ જેમ એ સ્પષ્ટ થતું જાય છે ભાવ ભાષણની અંદર સ્વસ્વરૂપ, તેમ તેમ દર્શન મોહ છે એની હાનિ થતી જાય છે, અને એક એવો તબક્કો આવે છે ત્યાં રસ ઉપજે છે. સ્વરૂપ અત્યંત અનંત મહિમાવંત હોવાથી, અનંત સામર્થવંત હોવાથી એનો જે મહિમા અને એનો જે રસ છે, એ રસ કોઈ એવા તબક્કે પહોંચે છે કે પ્રતીતિ પલટીને એ જ્ઞાનને પણ સધિયારો આપે છે. એ જ્ઞાનને જ્યારે સાથ આપે છે ત્યારે આનંદ ઉપજે છે, ત્યારે એને નિર્વિકલ્પ સ્વસંવેદન થઈ જાય છે, ત્યારે એને અનુભવ થયો, આત્મજ્ઞાન થયું, એણે સંસારનો છેદ કર્યો, જન્મ મરણની શૃંખલાને તોડી નાખી, એમ કહેવામાં આવે છે. એ નિજ જ્ઞાન કહો, આત્મજ્ઞાન કહો, ભેદ જ્ઞાન કહો અને ભેદ જ્ઞાન કહો, પરથી બધું એક જ છે.
ભૂમિકાના પહેલા પોતાના પ્રત્યે પ્રભાવ કેવો
એવું છે કે જયારે જ્ઞાનમાં સ્વસ્વરૂપ અવભાષ્યું છે પછી તો સ્વરૂપ ઉપર વજન છે. જેટલું સ્વરૂપ ઉપર રસથી જેટલા રસથી વજન જાય છે એટલો પ્રતીતિમાં ફેર પડે છે આપોઆપ. મીઠાતું ઘસાતું ઘસાતું નાશ પામે છે, ગળી જાય છે એકદમ, અને પલટો મારીને પોતાના પૂર્ણ સામર્થ્ય સમ્યત્વ બહાર આવે છે. વિરુદ્ધતા એની અવસ્થામાંથી છૂટી જાય છે, સર્વાંશે મિથ્યાત્વ છૂટી જાય છે. કોઈ પણ અંશે મિથ્યાત્વનો કોઈ અંશ તો સમ્યત્વમાં રહેતો નથી, એટલે સમ્યત્વ પોતાના અનંત સામર્થ્યથી પ્રસિદ્ધ થાય છે, પ્રગટ થાય છે. એ બહુ ઘણું બળવાનપણું ત્યાં આવે છે. સમ્યક સન્મુખમાં એટલું જ્ઞાન બળ નહોતું જેટલું સમ્યક્ત્વના સદભાવમાં એ બળ ઉત્પન્ન થયું. એ બળ ઘણું છે. બસ એને નાયકનો અભ્યાસ કરવો. બધા તાળાની ચાવી એક છે કે હું સહજ જ્ઞાયક મૂર્તિ છું. આ એને અંતર અભ્યાસ ચાલવો જોઈએ. અંતર અભ્યાસમાં જ્ઞાન વેદનના પ્રત્યક્ષપણાથી એને અસ્તિત્વને ગ્રહણ કરવું જોઈએ. જ્ઞાન વેદનના સહજ જ્ઞાન વેદનના પ્રત્યક્ષપણાથી નિજ અસ્તિત્વને પકડવું જોઈએ, નિજ અસ્તિત્વને ગ્રહણ કરવું જોઈએ. એનો અભ્યાસ છે, અંતર અભ્યાસ છે. આ અંતર અભ્યાસ ચાલવો જોઈએ, વારંવાર ચાલવો જોઈએ. આગળ આવશે, નીચે આવશે 27મી. તત્વનો કુતુહલી થઈ, કુતુહલ છે, જિજ્ઞાસા છે. જ્યાં સુધી ઓળખાણ થઈ નથી ત્યાં સુધી એને જિજ્ઞાસાથી પોતાની શોધ ચલાવવી જોઈએ. અને એ શોધ ચલાવવા માટે એકવાર પાગલ થવું પડે તો વાંધો નથી, ગાંડા થઈને એની પાછળ શોધ ચલાવવી જોઈએ. માણસ નથી કહેતા કે આ હવે પૈસા પાછળ પાગલ થયો માણસ, એને કાંઈ શોધતું નથી. એકલો શોખ કઈ નથી, જીવનમાં કઈ નથી, એકનો એક પૈસો પૈસો પૈસો. પછી માણસ ત્યારે હવે છે તો એની એ સંબંધીની કાર્યગર કરવાની વિચક્ષણતાઓ હોય છે, પણ લોકો એને એમ પણ કહે છે કે અત્યારે એની પાછળ ગાંડો છે, પાગલ છે. કેમ કે એને એટલું બધું મહત્વ આપ્યું છે એને એ ચીજને, કે એના ધ્યેયમાં એના લગ્નમાં ને એની ધૂનમાં બીજું કઈ નથી. એક જ લગ્નથી એ એની પ્રવૃત્તિ કરે છે, પછી તો પૂર્વકર્મ અનુસાર સંયોગ તો હોય છે. એમ અહીંયા એને પોતાના પરમ સ્વભાવનું, પરમ પવિત્ર સ્વભાવનું ગાન પણ એકવાર તો લાગવું જોઈએ. જે મહિમા સર્વજ્ઞ જ્ઞા ગાય છે, જેનો મહિમા અનંત તીર્થંકરો એ દિવ્ય ધ્વનિમાં ગાયો, જે આત્મ સ્વરૂપનો મહિમા અનંત તીર્થંકરો એ દિવ્ય ધ્વનિની અંદર ગાયો છે, એ પોતાનું સ્વરૂપ છે. અને એનાથી પોતે અજાણ છે ને એનાથી પોતે દૂર વર્તે છે, વિરુદ્ધ વર્તે છે. દૂર વર્તે છે એટલું નહીં પણ વિરુદ્ધ વર્તે છે. માણસ કહે છે કે અમને આઘાત સહન થતો નથી. બીજાનો આઘાત તને લાગે છે, બીજી વાતનો આઘાત લાગે છે, આનો આઘાત કે તારા જ પરમ પરમાત્મા પરિપૂર્ણ દ્રવ્યથી હું વિરુદ્ધ જાય છે એનું. સ્વજનનો વિયોગ થાય તો રડે, માતાનો પિતાનો ભાઈનો બહેનનો પત્નીનો પુત્રનો છૂટી જાય છે, યોગ દેહાંત થઈ જાય તો રડે છે ને માણસ. ત્યારે એ મૃત્યુ થઈ ગયું. હવે ક્યારેય મળવાનું નહીં થાય, એકદમ વેદન આવે છે દુઃખનું. પરિપૂર્ણ પરમાત્માનો તને પ્રેમ હોય તો એનો વિયોગનું પણ તને દુઃખ લાગવું જોઈએ. જેટલો પ્રેમ વિશેષ એટલું વિયોગનું દુઃખ પણ વિશેષ, આ એનો નિયમ છે. જેટલું મમત્વ વિશેષ એટલું વિયોગનું દુઃખ પણ વિશેષ, એ સાચ છે. લાગવું પડે એ પ્રશ્ન નથી. આનંદ વિધો જ્ઞાન અધિક નિર્મળ થતું ગયું. એ જ્ઞાનની વિશુદ્ધતાને જ્ઞાનના બળનો એટલે આત્માના બળનો, અહીંયા જ્ઞાનના બળનો એટલે અહીંયા આત્માના બળનો પ્રતીતિ ભાવ કારણ છે. જે પ્રતીતિ જ્ઞાનને વિષય કરે છે જુદું પાડીને એમ નથી, પ્રતીતિ જ્ઞાનને પકડે, એ તો આખા દ્રવ્યને જ પકડે છે. એટલે અને દ્રવ્યને પકડે છે એમાં એના પરિપૂર્ણ સામર્થ્યને જ પકડે છે, બીજા ધર્મોને અડતું નથી. કે ગુણ સામર્થમાં પણ જે ગુણભેદો છે એને પણ પ્રતીતિ અડતી નથી, એ પ્રતીતિનો વિષય નથી. ભેદો જોવા કે બીજા ધર્મોને યોગ્યતાઓને તપાસવી જાણવી એ પ્રતીતિનો વિષય નથી, એ તો એકલા સામર્થ્યને જ માત્ર સ્પર્શે છે. એવો જે આત્માના સામર્થ્યનો પ્રતીતિ ભાવ છે એ જ્ઞાનની વિશુદ્ધતાને કારણ છે, જ્ઞાનની નિર્મળતાને કારણ પડે છે. જ્ઞાનની નિર્મળતાને કહો કે આત્મા અન્ય સર્વગુણોની નિર્મળતાને એ કારણ પડે છે. ભલે અહીંયા જ્ઞાન પરોક્ષ છે, પરિણામ પરિણામમાં પર પરિણતિનું આવરણનું બળ પણ છે, કેમ કે હજી તો અવિરતમીય દ્રષ્ટિ છે, છતાં સ્વસંવેદનમાં સ્વજાતીય સુખ થયું, જ્ઞાન સ્વરૂપનું થયું. અને આવું જે એક દેશ સ્વસંવેદન જગન્ય ભાવે માત્ર આંશિક સ્વસંવેદન છે, તે સર્વ સ્વસંવેદન એટલે પરિપૂર્ણ સ્વસંવેદનના અંગભૂત છે. એની જ જાતના એના જ અવયવનો વિષય છે. એ પ્રકરણ અહીંયા બહુ સારું આવ્યું છે. આવો જ વિષય હજી પાછળ ઘણો આવે છે. આ ગ્રંથનો કોઈ બહુ રસિક વિષયો એ છે કે અનુભવના વિષયને ધ્યાન અને પ્રતીતિ સાથે જ્ઞાનના વિષયને સાંકળીને બહુ સ્પષ્ટ કરે છે. આ રીતે સંસાર મોક્ષની કરનારી પરિણતિ છે. 27મે પાને પહેલા પેરેગ્રાફના છેલ્લે નીચે છે, ચોથી નીટી પાંચમી નીટી, સંસાર મોક્ષની કરનારી પરિણતિ છે. અર્થાત નિજ પરિણતિ મોક્ષ છે અને પર પરિણતિ સંસાર છે. સ્વરૂપથી ઉપયોગ પરિણામ જેટલા બહાર ગયા તે બધો સંસાર છે, અને સ્વરૂપમાં પરિણામ સમાયા ઉપશમિત થયા એટલો મોક્ષ છે. તે સત્સંગથી અર્થાત અનુભવી જીવના નિમિત્તથી આ નિજ પરિણતિ સ્વરૂપની સહાય વિષમ મોહ મટે અને પરમાનંદને ભેટે. પરમ આનંદ સ્વરૂપ એવો આત્મા એને આનંદપૂર્વક અનુભવે, ભેટે એટલે આનંદપૂર્વક એનો અનુભવ કરે. સત્સંગથી આ નિજ પરિણતિ સ્વરૂપની થાય અથવા અનુભવી જીવ છે એને બતાવી શકે છે. એના કથનમાં એ વાત કથનચિતપણે વ્યક્ત થાય છે, બીજા એથી અજાણ્યા છે એનાથી તો એ વ્યક્ત થવાનો, પોતે જ અજાણ્યો હોય તો એ વિષય વ્યક્ત કેવી રીતે થાય એને તો એ વિષય વ્યક્ત થતો નથી. વિષમ એવો મોહ મટે, અનંત દુઃખદાયક એવો દર્શન મોહ મિથ્યાત્વ મોહ ત્યાં મટે અને પરમાનંદને મીટે. પરમાનંદ પ્રાપ્ત થાય, આ રીતે સ્વરૂપ પામવાનો ઉદાહરણ કર્યો છે, સોયલાનો અર્થ કર્યો છે, સુખદાયક કર્યો છે, સુંદર અને સુહામણો કર્યો છે. એ પોતે સુંદર જ છે, રા માર્ગ પોતે સુંદર છે. આવે છે નિયમ સારની કથા, આવે કોઈ આ સુંદર માર્ગની નિંદા કરે તો પણ માર્ગ કઈ સુંદર છે એ મટી જતો નથી. તું તો એ સુંદર માર્ગની પ્રીતિ કરીને, પ્રતીતિ કરીને તું તો એ માર્ગે ચાલજે, ભલે કોઈ એ સુંદર માર્ગની નિંદા કરે. કે છે દૂર ઘણા એ લોકો સમજતા નથી, અને ઈશ્વર કરતામાં કરતા એવા ઈશ્વર પ્રત્યે જેને ઘણી તીવ્ર શ્રદ્ધા છે એ સીધો એવી રીતે ઘા કરે છે કે જૈન મત તો નાસ્તિકોનો મત છે, નાસ્તિક મત છે, આસ્તિકે દર્શનમાં એને એમ ગણતા નથી, નાસ્તિકનો એ ધર્મ છે. માર્ગ તો એટલો બધો નિર્દોષ છે, ચારે પડખેથી એકલી નિર્દોષતાનો જે માર્ગ છે, અને જે માર્ગે ચાલતા પરિપૂર્ણ નિર્દોષતા રૂપ મોક્ષ કહ્યોની જે શુદ્ધતા પહોંચાય છે, એવા સુંદર માર્ગની કોઈ નિંદા કરે તો કરે, કોઈ એ પણ કરે, એવા પણ જીવો હોઈ શકે, પણ એથી કાંઈ માર્ગ છોડવા જીવો નથી. જગતની આબરૂ ખાતર, જગતની પ્રશંસા ખાતર કાંઈ માર્ગ છોડી દેવા જેવો નથી, અને પોતાના માન અપમાનને કીર્તિ અપકર્તિના પ્રશ્નથી પણ માર્ગને છોડવા જેવો નથી. કે અમે તો ઘણા માર્ગે ચાલીએ, પણ આ માર્ગે ચાલવા જતા ઘણા અમારી પાછી અપકીર્તિ થઈ જાય છે. એથી ભાઈ એ સુંદર માર્ગ છે, જગતની કીર્તિ અપકીર્તિ તો એ કલ્પના ભ્રમણા માત્ર છે, એ ધુમાડાને બાચકા ભરવા જતા કાંઈ હાથમાં આવશે. ચોરાશી લાખ યોની રૂપ મુસાફરખાનામાં સદા ફરનારાએ ક્યારેય ક્યાંય પણ સ્થિર રૂપ નિવાસ ન કર્યો. આજે 84 લાખ પ્રકારની યોનિમાં જન્મે છે, પાછો મરણ પામે છે, જન્મે છે ફરી ફરીને, જેમ કોઈ મુસાફરખાના પોતાને ઘર ન હોય ને મુસાફરખાનામાં જેને રહેવું પડે, ત્યાં દરેક મુસાફરખાનામાં એવો નિયમ હોય છે કે તમને આટલા દિવસ કોઈ પણ મુસાફર આવશે તેને મુસાફરખાનામાં આટલા દિવસથી વધારે રહેવા દેવામાં નહીં આવે. આ મુસાફરખાનું છે ને કાયમી વસવાટ માટેનું, કોઈનું કોઈના પણ કાયમી વસવાટ માટેનું આ સ્થળ નથી, એનું નામ મુસાફરખાનું છે. તો આ મનુષ્ય દેહથી માંડીને ચારે ગતિમાં 84 લાખ ઉત્પન્ન થવાના સ્થાનો છે એને યોનિ સ્થાન કહેવામાં આવે છે. ત્યાં આજી જન્મે છે, ઉત્પન્ન થાય છે, પણ એ મુસાફરખાનું છે, ઉત્પન્ન થાય છે, એની મુદત પૂરી થઈ કે એને ઘર બદલે છૂટકો છે, એને રહેવું જ હોય તો ભાઈ અહીંયા હવે અમે આવ્યા પછી બહુ જમાવ્યું છે, અમે તો એટલું બધું જમાવ્યું છે કે બધું હરખું અમારી ઈચ્છા પ્રમાણે બધું હરખું ચાલે છે અહીંયા, હવે અહીંથી અમારે ખુશી નથી, નહીં ચાલે, મુદત પૂરી થઈ, વાત પૂરી થઈ, જેટલું તે મમત્વ કર્યું એ મુદત દરમિયાન તે જેટલું મમત્વ કર્યું એટલું તે ઝેર પીધું છે, બીજું કાંઈ કર્યું નથી, માત્ર ઝેર પીવા સિવાય બીજું કાંઈ કર્યું નથી. જેટલો તે રસ લીધો સંયોગનો એટલું જ વિયોગનું દુઃખ ઉત્પન્ન થશે, પણ એ દુઃખનું કારણ તો તે પહેલા ગ્રહણ કરી જ લીધું છે, એ દુઃખ આવ્યા વિના રહેશે. સદા ફરનારા એ ક્યારે ક્યાંય પણ સ્થિર રૂપ નિવાસ ન કર્યો, ફરતો જ રહ્યો, ફરતો જ રહ્યો, ક્યાંય સ્થિર રહી શક્યો નથી. જ્યાં સુધી આ પરમ જ્યોતિ પોતાના શિવઘરમાં ન પહોંચે ત્યાં સુધી કાર્ય પણ ન સરે. ત્યાં એક પાઠાંતર લીધો છે, ત્યાં સુધીમાં એક કાર્ય પણ ન સરે. જ્યાં સુધી પોતે અંતર્મુખ થઈને જ્ઞાનની જ્યોતિ પોતે અંતર્મુખ થઈને પોતાના નિજ સ્વરૂપમાં ન પહોંચે, નિજ સ્વરૂપનો અનુભવ ન કરે, ત્યાં સુધી એણે એક પણ કાર્ય કર્યું નથી. નિજ હિત માટે તો એણે કોઈ પણ કાર્ય કર્યું નથી, પણ બીજું તો ઘણું કર્યું. કે બીજું ઘણું કર્યું એ બધું નકામું વ્યર્થ છે, એનો કોઈ અહીંયા ઉપયોગ નથી. એટલે તો પાછળ તરત જ લે છે કે જપી તપી બ્રહ્મચારી યતિ આદિ ઘણા વેશ ધર્યા, તેથી શું થયું? તેથી શું? તેથી કાંઈ ન થયું એમ નથી કહેતા, જોરથી એમ કહે છે કે તેથી કાંઈ જ થયું નથી એમ કહેવા માટે શું થયું એમ કહે છે. બધા જપ જપે છે ને, અખંડ જપ જપે છે. અન્ય મતમાં એ પ્રકાર વિશેષ છે કે ભગવાનનું નામ સ્મરણ છે એ આ નામના જપ જપવા, તો અખંડ 24 કલાક ખાય નહીં, પીએ નહીં, ઊંઘે નહીં, એકલો જપ જ જપે. એવી જ રીતે જંગલમાં જઈને તપ તપે, ઊંધે માથે રે, ખડે પગે રે, એક પગે રે, પંચાંગની તપ તપે, અનેક પ્રકારે બ્રહ્મચારી થાય, બહારમાં વિવાહ શાદી ન કરે, મુનિ થાય, યતિ એટલે મુનિ થાય. એ ઘણા વેશ ધર્યા હાલ્યો, એને તો વેશ ધર્યા એમ કહી દીધું. આત્મજ્ઞાન વિના એ બધા પ્રકારમાં ક્યાંય આત્મકાર્ય નિર્હિતનું એક અંશે પણ કાર્ય થાય છે એમ બનતું નથી. એ વગેરે ઘણા વેશ ધર્યા, તેથી શું થયું? અનંત વાર એ બધા વેશ ધર્યા, આ કઈ પહેલું વહેલું કરે છે એવું નથી. કોઈ આ ભાવમાં અનંત વાર એ કરી ચૂક્યો છે, પણ તેથી શું થયું? એનું શાશ્વત હિત થાય એવું પગલું એને ભર્યું નથી. તેથી એટલા જ માટે હવે તો નિજ અમૃતને પીવાથી અનાદિનો ભ્રમ ખેદ મટે અને અજર અમર થવાય. જો પોતાના સ્વરૂપના આનંદ અમૃતને સુખામૃતનો સ્વાદ લીએ, અનુભવમાં રસાસ્વાદ લીએ, તો એનો અનાદિનો ભ્રમ મટી જાય. હું પોતે એક શુદ્ધ આત્મા છું, પરમાત્મ તત્વ છું એમ નિર્ભ્રાંત થઈને અનુભવ કરે, તો હું ફલાણો છું ને ફલાણો છું ને જપી છું ને તપી છું ને ગ્રહસ્થી છું ને યતિ છું ને મુનિ છું ત્યાગી છું, એ બધો ભ્રમ એનો છૂટી જાય. અનાદિનો ભ્રમ મટે, ખેદ મટે એટલે દુઃખ મટે, અને અજર અમર થાય. બહારમાં લોકો એમ માને છે કે અમૃત નામનું કોઈ પીણું હશે એ પીવાથી માણસનું મૃત્યુ નહીં થતું હોય, એવું નથી. જગતમાં એવો કોઈ પદાર્થ નથી, એવું કોઈ પ્રવાહી નથી કે જેને પીવાથી મૃત્યુ ન થાય ને અજર અમર રહેવાય. ઘટપણ ન આવે, અજર એટલે ઘટપણ ન થાય, અને અમર એટલે મૃત્યુ પણ ન થાય, એવો એક પણ કોઈ પદાર્થ નથી. એક આત્માના સ્વાનુભવનો સુખામૃત છે એ અજર અમર પદને પ્રમાણે છે, પ્રાપ્ત કરાવે છે. એ એક વાર પીધો એ શાશ્વત અમર થઈ જાય છે, એને પછી મૃત્યુ થતું અજર અમર થવાય તેવો તત્વ સુધા સેવવાનો માર્ગ કયો તે કહેવામાં આવે છે. એવો બ્રહ્મ મટાડવાનો ને અજર અમર થવાય એવો તત્વામૃત સુધા એટલે અમૃત તત્વરૂપી અમૃત સેવવાનો માર્ગ કયો, કયા માર્ગે તત્વનું સુધામૃતનું પાન થાય તે અહીંયા કહેવામાં આવે છે. ફેરવી ફેરવીને વિષયને સ્પષ્ટ કરે છે. કેમ કે કેટલાક પડખા એવા હોય છે કે એને એક સાથે જોડવા જતા મેળ નથી ખાતો કથનની અંદર. એટલે એક પડખેથી વાત કરી અને આ રીતે પાછો અનુભવ થાય છે, વળી બીજા પડખેથી વાત પાડે છે અસ્થિ કરીને. આ આ પડખું પણ છે, એની સાથે આ પડખું પણ છે, બધા એની સાથે આ પડખું પણ છે. અનેક પડખા છે એક પરિણામની અંદર. બધાને કહેવામાં તો એક સાથે સંભવિત નથી, શક્ય પણ નથી. એટલે આ રીતે ક્રમ છે એનું કહેવાનું. બહુ એ રીતે ગ્રંથ ઘણો સુંદર છે. તત્વનો કૌતૂહલી થઈ સકળ અવિદ્યાથી છૂટી પોતાના ચિદાનંદ સ્વરૂપને અવલોકે અને અનુભવ કરે. તત્વનો કુતૂહલી થાય, જિજ્ઞાસુ થાય, આ શબ્દ લીધો છે સમયસારના 23મા કળશમાં. આ શબ્દ લીધો છે અમૃતચંદ્ર આચાર્ય કે એક વાર તું તત્વનો કુતૂહલી થઈને 6 મહિના મરીને પણ તું ગમે તેમ કરીને સમ્યક દર્શનને પ્રાપ્ત કર. તત્વ કૌતૂહલી સન, તત્વનો કુતૂહલી થઈને. એ કુતૂહલ છે, એ જિજ્ઞાસા છે. આવું મહાન તત્વ સર્વજ્ઞ જૈન પરમાત્મા જેને મુખ્યપણે જેને કહે છે, જેને એકને જ કહે છે, બીજી વાત એવી કોઈ મહત્વનો વિષય નથી. ભલે દુનિયાભરની વાત એમાં આવી ગઈ છે પણ છતાં મહત્વની કોઈ વાત નથી, કોઈ પ્રયોજનની વાત નથી. પ્રયોજનનો વિષયભૂત હોય તો એક આત્મા છે, એનું કુતૂહલ કરીને તત્વનો એટલે સ્વતત્વનો નિજ તત્વનો કુતૂહલી થઈને એને ઓળખીને સકળ અવિદ્યાથી છૂટીને. અવિદ્યા એટલે અહીંયા ભ્રમ ને અજ્ઞાન. કેમ કે સકળ વિદ્યા, સકળ અવિદ્યામાં ભ્રમ પૂરેપૂરો છૂટે છે. થોડો ભ્રમ રહી જાય ને થોડોક નિર્ભ્રમ થાય એવું બનતું નથી. સકળ વિદ્યાથી છૂટી, સકળ વિદ્યુ ને એટલે પૂરેપૂરો, ભ્રમથી પૂરેપૂરો છૂટે છે. અજ્ઞાનથી બરાબર પૂરો છૂટી જાય છે. પોતાના ચિદાનંદ સ્વરૂપને અવલોકે, ભ્રમમાં પણ રહે, અજ્ઞાનમાં પણ રહે અને સ્વરૂપનો અનુભવ કરે. એ બે વાતો એક સાથે બની શકતી નથી. અનાદિનો જે અજ્ઞાન અને ભ્રમ છે એ તત્વની જિજ્ઞાસાપૂર્વક સ્વતત્વને નિજ તત્વને ઓળખીને ભ્રમને છોડીને પોતાના ચિદાનંદ સ્વરૂપને અવલોકે, અવલોકે અને અનુભવ કરે. આત્મા પોતે ચૈતન્ય આનંદ સ્વરૂપ છે, જ્ઞાન દર્શન અને આનંદ સ્વરૂપ છે. એના અનુભવમાં આવે, પોતે જ છે, કોઈ પારકો નથી કે અનુભવ કરવા ન દે તો એ પ્રશ્ન રહેતો નથી. જ્યારે પોતે જ છે ત્યારે પોતે પોતાનો અનુભવ કરી શકે કે ન કરી શકે એમાં શંકામાં પણ રહેવા જેવું નથી. મુમુક્ષુની ભૂમિકામાં એટલું એને બળ આવવું જોઈએ, અંદરથી બળ આવવું જોઈએ કે મને તો અનુભવ થાય જ, મારો અનુભવ મને કેમ ન થાય, થાય જ થાય, ન કેમ થાય, એટલા બળથી એને ઉપાડા કરવો જોઈએ. એક જગ્યાએ કહી શકતું 8 મારીશ ની એની અંદર તો 8 મારીશ ની કે મને થાય ન થાય, કેમ થાય, કોને છે. 28મી પાને પેરેગ્રાફ છે એની વચ્ચો વચ્ચ છે બરાબર. પોતાના પરમેશ્વર પદનું દૂર અવલોકન ન કર, પોતાને જ પ્રભુ સ્થાપ. દૂર અવલોકન ન કર, મને કોને ખબર અનુભવ થશે કે નહીં થાય, એ તો બહુ મોટી વાત છે. અનંત પુરુષાર્થનો વિષય કયો છે? આપણે રહ્યા સાધારણ, આપણે રહ્યા સાધારણ એમ નહીં લખ્યું, તું તને પોતાને પ્રભુ તરીકે સ્થાપ એમ કે છે. એટલું જોર લીધું છે. શું કહે છે કે સ્વરૂપ નો અનુભવ કરે, નિજાનંદ ની કેલી રૂપ કલા વડે સ્વપદ ને દેખે, કે જેથી અનાત્મા નો સંગ ફરીને ન રહે. અનાત્મા દેહ અને રાગ અનાત્મા છે. વિતરાગ થાય તો દેહ અને રાગ નો સંગ રહેતો નથી, સંગ છૂટી જાય છે, આપોઆપ જ છૂટી જાય છે, ન રહે. છોડવો પડે પ્રશ્ન નથી, એનો સંગ જ રહે નહી. સુગાનીજી પત્રમાં લખે છે કે બલવાન કો સબ સાથ દેતે હૈ, એમ કરીને એક પત્રમાં વાત આવે છે. બીજાએ શું સાથ દીધો? કે આ કર્મ છે એ ભાગવા લાગ્યા, જ્યાં પોતે પોતાના ચૈતન્યના પુરુષાર્થને ફોરવીને નિજ પરાક્રમથી સ્વાનુભવમાં આવે છે, તો કર્મ ભાગવા લાગ્યા. જે અનાદિથી સંચિત કર્મો વળગ્યા રહેતા હતા, એક પછી એક પછી એક થયા જ વળગ્યા જ કર્યા હતા, એ હવે વળગેલા હતા, એ નવા આવતા નથી. અને જે વળગેલા છે એ ભાગવા લાગે છે. તો કે છે કે આ બીજો પદાર્થ છે પણ સાથ દેવા લાગ્યો, એને તો આપોઆપ, એને કઈ અડવું પડતું નથી, પરમાણુને સ્પર્શવું પડતું નથી, કે સ્પર્શીને ધક્કો મારવો પડે છે ત્યારે એ જાય છે એમ નથી, પોતે અંતર્મુખ થાય છે. પેલા પરમાણુ કર્મના પરમાણુ પણ એનો રસ્તો પકડે છે, એ પછી પોતાના રસ્તે ચાલ્યા જાય છે. જીવની સાથે જીવના સંગમાં રહેતા નથી, સંયોગમાં રહેતા નથી. અને રહે તો જેટલો કાળ રહે એ બધા પછી ભાન થયા પછી તો પૃથ્વી પિંડવત છે. સમ્યક દ્રષ્ટિને સંચિત કર્મો પૃથ્વી પિંડવત છે. પૃથ્વી પિંડવત એટલે સમજાય, આખું જગત પીડ્યું છે, ખેતરમાં ઢેફાના ઢેફા પીડ્યા છે મોટા. આ આત્માને શું નડે છે? જેમ એ પરમાણુનું ઢેફું ખેતરમાં પીડ્યું છે, એમ આ ખેતરમાં આ પરમાણુના સ્કંધો પીડ્યા છે. એથી આ આત્માને કાંઈ એનો સંબંધ નથી. ભાવે અભિપ્રાયમાં સંબંધ છોડ્યો, એને પછી દ્રવ્ય સંબંધ પણ આપોઆપ છૂટી જાય છે. નિજાનંદની કેલી રૂપ કલા વડે, નિજાનંદમાં મોજ કરવારૂપ એક કળા હાથમાં આવી ગઈ છે, એટલે સહજપણે પોતાના આનંદની અંદર રમણતા કરે છે. એ રીતે સ્વપદને જે દેખે, આનંદ સહિત રમણતા સહિત જે સ્વપદને દેખે, કે જેના દેખવાથી અથવા જે આનંદમાં રહેતા પછી અનાત્માનો સંગ ફરીને રહેતો નથી, અનાત્માનો સંગ ફરી ફરીને થતો નથી, છે પણ નથી રહેતો. અનાદિ મોહના વશથી અહિતમાં નિજહિત માની રહ્યો છે આ જીવ, અહિતમાં હિત માની રહ્યો છે. એનું કારણ એને એવો મોહ છે, જ્યાં પોતાને નુકસાન થાય છે, જ્યાં પોતાનું અહિત થાય છે, એવા ભાવોમાં, એવા શુભાશુભ ભાવો કે જેમાં એના આનંદની સુખની હાનિ થાય છે, હિતની હાનિ થાય છે, એમાં જે હિત માની રહ્યો છે કે ના ના, આ મને સારું છે, આ મને અનુકૂળ છે, આ મને ગમે છે, આ રીતે હોશ ઊંધી કરે છે. અથવા અહિતમાં એને રસ આવે છે, અહિતમાં એને હોશ આવે છે, ઉત્સાહ આવે છે. એનું કારણ એને દર્શન મોહ છે, એની ભ્રમણા છે. અને એ મોહના વશ ભ્રમણા ને વશ પોતાના જ અહિતમાં અહિતમાં હિત માની રહ્યો છે, હોશ કરે છે. એનું કારણ છે કે એની માન્યતા તો એમ છે કે આનાથી મને લાભ છે, આમ કરવાથી મને લાભ છે, આમ કરવાથી મને લાભ છે, છે અહિતના પરિણામ માને છે એને હિતનું કારણ. આ અનાદિથી એને ભ્રમણા વળગી છે, તે મોહનો એટલે તે દર્શન મોહનો તે ભ્રમણાનો ભેદ જ્ઞાનથી નાશ કર. જો આ ઉપાય લીધો, બીજી કઈ વાત ન લીધી, આમ કરને તેમ કરને ફલાણું કરને ઢીકણું કરને એ કઈ વાત ન લીધી. જા તું યાત્રા કરી આવે એમ ન કહે, ભેદ જ્ઞાન છે એનો તું ભ્રમણાનો નાશ કર, જે એના અંતર અભ્યાસની ચીજ છે. બાહ્ય દ્રષ્ટિ જીવ પેલા બહારમાં ફેરફાર કરવામાં એને એની એ માને છે, અને બહારના ફેરફાર થાય તો મેં બધું આ બધું ઘણું મહત્વનું કામ કર્યું એવું એને ભ્રમણાથી લાગે છે. અને એ બહારના ફેરફારમાં એની દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિ છે, તેથી એને અંતર અભ્યાસ શરૂ થતો નથી. કાર્ય તો અંતર અભ્યાસથી શરૂ થાય છે, અને જેમ જેમ જીવ અંતર અભ્યાસમાં પ્રગતિ કરે છે એમ એને બાહ્ય પદાર્થના ફેરફારો આપોઆપ નિરસપણાને લઈને થવા લાગે છે. તો એવું મોક્ષ માર્ગી જીવનું બાહ્ય સ્થિતિવાળું પરિણમન જોઈને બાહ્ય દ્રષ્ટિ જીવ બહારની અંદર માત્ર ફેરફાર કરે અને અંતર અભ્યાસમાં જ ન આવે તો એથી એની કોઈ કાર્ય સિદ્ધિ થતી નથી. રીતનો વાંધો છે, બધે રીતનો વાંધો છે. જેટલા જુદા જુદા માર્ગો થયા અથવા એક માર્ગને છોડીને જેટલા ઉન્માર્ગો છે એ બધા રીતના વાંધાને લઈને છે. નહીં આ રીતે થાય, કોઈ કે નહીં આ રીતે થાય, કોઈ કે નહીં આ રીતે થાય. કહે છે કે ભાઈ જે માર્ગે જીનેશ્વર ચાલ્યા તેને જીન માર્ગ કહીએ, અને સર્વગ થયા પછી પણ એમણે જે માર્ગે ચાલ્યા એ જ માર્ગને પ્રકાશ્યો, કે માર્ગ તો આ વિધિએ છે. હવે એના કરતા પણ તું વિશેષ જ્ઞાનમાન છો, વિશેષ ડાયો છો, વિશેષ જ્ઞાની છો, કે તું એ માર્ગનો ચીલો ચાતરીને કંઈક બીજી રીતે કરવા માગે છો. પછી ભાઈ ઉન્માર્ગે ચાલ્યો જઈશ, તો માર્ગ તો તને હાથ નહીં રહીએ પણ ઉન્માર્ગે ચાલ્યો જઈશ. તે મોહનો ભેદ જ્ઞાનથી નાશ કર, જ્ઞાન ચેતનાનો અનુભવ કર. ભેદ જ્ઞાનથી મોહનો નાશ કર એમ કહે છે એ નાસ્તિક કરી, અને અસ્થિથી જ્ઞાન ચેતનાનો અનુભવ કર. જ્ઞાનને જ્ઞાનને અનુભવ, જ્ઞાનથી જ્ઞાનને અનુભવ. જ્ઞાનની અંદર જે જ્ઞાન ચેતના રહે છે, સ્વભાવ રહ્યો છે, એનો અનુભવ કર. કેમ કે અનાદિત અખંડિત બ્રહ્મપદનો વિલાસ તારા જ્ઞાન કટાક્ષમાં છે. આ એક બહુ સહજ વસ્તુ છે, એની વાત લીધી છે કે અનાદિ અખંડિત એવું જે તારું બ્રહ્મપદ છે, નિજાત્મ પદ છે, પરમાત્મ પદ છે, એનો વિલાસ એટલે આનંદપૂર્વક એનો અનુભવ, આનંદપૂર્વક એનો ભોગવટો કરવો, એ તો એક આંખના ખૂણેથી જોવા જેટલું જ્ઞાનમાં કાર્ય કરવાનું છે. આંખના કટ એટલે ખૂણો અને અક્ષ એટલે આંખ, કટાક્ષ એટલે આ મેણું મારે એને કટાક્ષ કહે છે, એ વાત અહીંયા નથી. બહુ સારો કટાક્ષ કર્યો એ વાત અહીંયા નથી. કટ એટલે ખૂણો અને અક્ષ એટલે આંખ. જેમ આંખના ખૂણેથી બીજા પદાર્થને જોતા એને આંખની કીકી પણ ફેરવવી પડતી નથી, તેમ અહીંયા તારા બ્રહ્મપદનો વિલાસ તો તારા જ્ઞાન કટાક્ષમાં છે. એક જ્ઞાનની અંદર તો તારા જ્ઞાનની અંદર બીજું કાંઈ ફેરવવું નથી. તારા જ્ઞાનની અંદર રહેલું જે રહેલી જે જ્ઞાન ચેતના બસ એનો જ્યાં અનુભવ કરે તો બ્રહ્મપદનો વિલાસ થાય છે. ત્રિકાળી પરમાત્મ પદનો અખંડ પદનો વિલાસ થાય છે, અનુભવ થાય છે. આટલું સહેલું છે. તને બીજાને જોવાનું કહીએ તો કદાચ તું એમ કહે કે ભાઈ મને એ નથી જણાતું ને નથી દેખાતું, હું શું કરું. પણ એમ કહે છે કે જે જાણનાર છે એ જ એને જ તારે જાણવું છે, જાણનારને જ જોવો છે. અને જે કાંઈ અંદરમાં અભ્યાસ કરવો છે એ આ જ જ્ઞાનાભ્યાસ કરવો છે. જાણનારને જાણવાનો જ્ઞાનાભ્યાસ કરવો છે. ત્યાંથી આગળ જવું જ નથી, ત્યાંથી દૂર જવું જ નથી, બીજે ક્યાંય જવું જ નથી. પછી મુશ્કેલી શું છે? પછી કોઈ મુશ્કેલી નથી. અહીંયા જે લીધું છે ને એની અંદર થોડો ભાવ એવો છે કે સ્વરૂપ પામવાનો રાહ સંતોએ સહેલો કરી દીધો છે. એનો અર્થ કે સ્વરૂપ પ્રાપ્ત બહુ સહેલાઈથી થાય એવા નિમિત્તભૂત વચનો એકદમ માર્ગને સરળ સુગમ કરીને પ્રાપ્ત થઈ જાય. પાત્ર જીવને, યોગ્ય જીવને તો એકદમ માર્ગની અંદર પદાર્પણ થઈ જાય એવી કોઈ કથનની ને વચનની પદ્ધતિ, માર્ગને અડીને, માર્ગને સ્પર્શીને, માર્ગને વ્યક્ત કરનારી એવી જ પદ્ધતિ કોઈ હોય છે કે આટલું બધું સહેલું છે? જ્ઞાન કટાક્ષમાં છે, તારા બ્રહ્મપદ નો વિલાસ તો તારા જ્ઞાન કટાક્ષમાં છે. આટલું બધું સહેલું છે એ તું તારા જ્ઞાનને, જ્ઞાન ચેતનાનું અવલોકન કરે એટલી જ વાત છે. આથી કોઈ લાંબી ચોડી બીજી વાત આની અંદર નથી. આટલું સહેલું છે. સહેલું છે કહ્યું માટે સહેલું કરીને દીધું એમ કે છે. કેમ કે જગતમાં બીજી પણ તત્વજ્ઞાનની માથાફળ ઓછી નથી ચાલતી. ફિલોસોફીના પ્રકરણો પણ, વિશાળ પ્રકરણો જગતની અંદર અનેક પ્રકારે ઘણા છે, પણ એનું કાંઈ પ્રયોજન નથી. પ્રયોજન ફક્ત તને આટલું જ છે કે તારી જ્ઞાન ચેતનાનો તું અનુભવ કર, તારા બ્રહ્મપદનો વિલાસ એમાં રહેલો. બહુ સરસ શૈલી આવી છે.